તારીખ 5/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 670 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 670
રાજચંદ્ર વચન અમૃત પત્ર 537 435 શ્રી સત્પુરુષોને નમસ્કાર. પત્રનો મથાળો સત્પુરુષો પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરી છે. પત્ર છે શ્રી સ્તંભતીર્થ વાસુ મુમુક્ષુજનો પ્રત્યે અંબાલાલભાઈ વગેરે ખંભાતના મુમુક્ષુઓ છે એમના ઉપર આ પત્ર લખાયો છે. એ મોહમયી ભૂમિથી, મોહમયી ભૂમિ એટલે મુંબઈ, મુંબઈનો વિસ્તારવાળું નામ આપ્યું મોહમયી. 1951 થી 103 વર્ષ થયા અત્યારે. આ 103 વર્ષ પહેલા આ પત્ર લખાણો છે ત્યારે પણ મુંબઈ મોહમયી લાગતી હતી, અત્યારે તો મહામોહમયી લાગે એવું છે. ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય વિશેષ વિનંતી કે મુમુક્ષુ અંબાલાલનું લખેલું પત્ર એક આજે પ્રાપ્ત થયું છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે તે બનવું સ્વાભાવિક છે. કૃષ્ણદાસભાઈ એક મુમુક્ષુ હતા, એ મૂંઝાતા હતા, ખેદ રહેતો હતો એટલે મૂંઝાતા હતા, મૂંઝવણમાં આવતા હતા, અને તેથી તમારા સૌના મનમાં ખેદ રહે છે એમની દશા જોઈને, એમની સ્થિતિ જોઈને એમ થાય છે ત્યારે આપણા મુમુક્ષુમાં અને આમ કેમ થાય છે દુઃખી જોઈને. હવે એ મૂંઝવણ તો એમને અજ્ઞાન અને દર્શન પરિસની હતી અને એમનું કહેવું છે, પણ બધા એ વાત ન સમજ્યા, બધા એ વાત ન પણ સમજ્યા. અને સામાન્ય રીતે જેના પ્રત્યે સ્નેહ હોય એનું દુઃખ જોવું સારું ન લાગે, એનું એ દુઃખી હોય એ સારું ન લાગે, પોતાને પણ સારું ન લાગે રાગને કારણે. એટલે એમ કે તમને એવું બનવું સ્વાભાવિક છે કેમ કે તમને એમના પ્રત્યે સ્નેહ છે. જો બને તો યોગ વાશિષ્ઠ ગ્રંથ 3 પ્રકરણથી તેમને વંચાવશો. 3 પ્રકરણ વૈરાગ્યનું પ્રકરણ છે, મુમુક્ષુતાનું પ્રકરણ છે યોગ વાશિષ્ઠમાં. રામચંદ્રજીનો વૈરાગ્ય છે એ બહુ સારી રીતે ત્યાં સંવાદના રૂપમાં દીધો છે. વશિષ્ઠ એમના ગુરુ છે. એમણે કેટલાક પ્રશ્નો જેના મોઢેથી બહુ સારા જવાબો ત્યાં મૂક્યા છે. 5 જેવા પ્રકરણ છે, તમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો. અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે એટલે નિવૃત્તિ ક્ષેત્રમાં જવા માટે તથા સત્સંગ થાય તેમ કરશો. અને એ સત્સંગ એવી ભૂમિકામાં એવી દશામાં સત્સંગ કરે એ વધારે ઈચ્છનીય છે. નીચેની ભૂમિકામાં મૂંઝવણ થવાનું કારણ એ પણ છે કે પોતાને કોઈ સૂઝ નથી પડતી, આત્મહિત થતું નથી, કેટલાક અવળા પણ પરિણામો ચાલતા હોય છે, કોઈ ચિંતાના બીજા ત્રીજા વિપરીત પણ પરિણામો ચાલતા હોય છે, એ મટવા એનો પણ ખેદ થતો હોય છે, માર્ગ નથી મળતો, સૂઝ નથી આવતી એનો પણ ખેદ થતો હોય છે, એમ મૂંઝવણના કારણો અનેક પ્રકારે ઊભા થાય છે. એવી પરિસ્થિતિમાં સત્સંગ છે એનાથી ઘણો ફાયદો થાય છે. દિવસના ભાગમાં તે બહુ વધારે અવકાશ લેવાનું બને એટલે વધારે સત્સંગમાં રહેવાય દિવસના ભાગમાં, તેટલો લક્ષ રાખવો યોગ્ય છે. આ એમણે સલાહ આપી બીજા મુમુક્ષુને. સમાગમની ઈચ્છા શું મુમુક્ષુ ભાઈઓની છે એમ લીધું, તે વિશે વિચારીશ. એટલે પોતાના સમાગમ માટે લીધું હશે કે આપના સમાગમની અમને બહુ ભાવના છે અને ક્યારે આપનો સમાગમ થશે એનો જવાબ પણ માગ્યો હોય મગાવ્યો હોય. માગસર મહિનાના છેલ્લા ભાગમાં કે પોષ મહિનાના આરંભમાં ઘણું કરીને તેવો યોગ થવો સંભવે છે. કારતકમાં પોતે કારતક સુધીમાં પત્ર લખે છે, દોઢ બે મહિનાનો અમને વાયદો કર્યો છે કે દોઢ બે મહિના પછી, દોઢ એક મહિના પછી કદાચ સમાગમ થઈ શકશે. કૃષ્ણદાસે ચિત્તમાં વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. વિક્ષેપ એટલે શું? પરિણામ ઢોળાઈ જાય બહુ, વિક્ષેપ એટલે ડિસ્ટર્બન્સ, એવું નહીં થવું જોઈએ. અને એ હિસાબે પણ એમને જરાક પરિણામ ખરાબ થયેલા. કેમ કે એ વિક્ષેપ નિવૃત્ત કરવા યોગ્ય છે એટલે એવું ડિસ્ટર્બન્સ પરિણામમાં પરિણામ બગડે એવું નહીં થવું જોઈએ. કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને, મુમુક્ષુ જીવને એટલે શું? વિચારવાન, કે જે આત્મકલ્યાણ અને આત્માના અકલ્યાણ સંબંધી વિચાર કરે છે એવા જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. બહારમાં નુકસાન થાય એનો ભય નહીં લાગવો જોઈએ, પણ કોઈ પદાર્થને વિશે મમત્વ છે, પોતાપણું છે, એ મોટું અજ્ઞાન છે ને એ અજ્ઞાનનો ભય લાગવો જોઈએ. ભિન્ન પદાર્થને વિશે એકત્વ થાય છે, પોતાપણું થાય છે, એ અજ્ઞાન છે ને એનો ભય લાગવો જોઈએ. નુકસાન થયું એનો ભય નહીં લાગવો જોઈએ. મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં, એ રીતે વિચારે, પ્રતિકૂળતા અનુકૂળતાને ન વિચારે. એ સંબંધી મને ઇષ્ટનિષ્ઠ પણ સુખ દુઃખ થાય છે એ મારું અજ્ઞાન છે એમ વિચારે અને એનો ભય લાગે, કેમ કે એ પરિભ્રમણનું કારણ છે, અજ્ઞાન પરિભ્રમણનું કારણ છે. પરિણામ બગડે છે નહીં, પણ પરિણામ અજ્ઞાનને કારણે બગડે છે. હા, ત્યાં એના મૂળ સુધી જાઓ. પરિણામ બગડે છે એ તો મમત્વને કારણે બગડે છે, પોતાપણાને કારણે બગડે છે, પણ એ મમત્વ છે એ અજ્ઞાનને કારણે છે અને એ અજ્ઞાન પરિભ્રમણનું કારણ છે. એવી રીતે લીધી એ વાતને. જીવને જન્મ મરણ બહુ કરવા પડે છે એનું કારણ અજ્ઞાન છે. જ્યાં સુધી એવું અજ્ઞાન રહેશે ત્યાં સુધી જીવને પરિણામ બગડ્યા વિના રહેશે નહીં અને પરિભ્રમણ થયા વિના રહેશે
નહીં.
નહીં, અજ્ઞાન મટાડવું જોઈએ અને દર્શન મટાડો એટલે અજ્ઞાન માટે. એટલે જ્ઞાનીઓની યોજના એ છે દર્શનમાં મટાડવાની. ધર્મના ક્ષેત્રમાં અજ્ઞાની જીવો પણ ઉપદેશ કરે છે અને જ્ઞાની પણ ઉપદેશ કરે છે. ઉપદેશ કોઈ ખરાબ નથી હોતો, પણ ઉપદેશના પ્રકારને તુલના પોતાને આવવી જોઈએ સમજણમાં કે એક જીવ દર્શન મોહના અભાવ કરવાની વ્યવસ્થા જાણતો નથી એટલે ચારિત્ર મોહને આ દોષ મટાડવા માટે ઉપદેશ કર્યા કરે છે. તેનાથી પરિભ્રમણ મળતું નથી. કોઈ જીવ ટેમ્પરરી કસાયની મંદતામાં આવે એટલું જ બને, એથી વધારે કઈ ના મળે. દર્શન મોહ કેમ મટે એની યોજના જાણે છે, સામાજીવની યોગ્યતાને અયોગ્યતાને એ સમજે છે અને એને દર્શન મોહ કેમ મટે એવી લાઈન ઉપર લઈ જાય છે. મમત્વ છોડવું પડે. મમત્વ અજ્ઞાનથી છે, મમત્વ છે અજ્ઞાનથી છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પ્રતંગ આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. એ બધું યાદ કરવા, એ તરત મળવું પડશે. મળવું પડશે પછી વિચાર ઊંડે સુધી લઈ જવાનો કે મારું પોતાપણું છે એ ભયંકર છે, એ મને પરિભ્રમણ કરાવશે. પોતાપણું પાતળું પડે એવો મુમુક્ષુનો નિરંતર પ્રયત્ન રહેવો જોઈએ. પોતાપણું મટશે જ્ઞાન દશામાં, પણ એ જ્ઞાન દશા ક્યારે આવશે કે જ્યારે પોતાપણું પાતળું પડશે ત્યારે આવશે. એટલે એનો પ્રોસેસ એ છે કે દર્શન બહુ મંદ થઈને અભાવ થાય અને એ મંદ થવાની જ આ પદાર્થ નિર્ણય સુધીની યોજના છે વ્યવસ્થિત. કડા નિર્ણય સે મંદતા તો તરત આતી હૈ, ફિર ભી જો વ્યવસ્થા હૈ વો વ્યવસ્થા મેં તો ધન હોના હી પડેગા. ક્યોંકિ વો નિર્ણય કા આધાર કૌન હૈ, કડા નિર્ણય કા આધાર કૌન હૈ, વો લેના ચાહિએ. ઇસકે બિના કડા નિર્ણય કિસ આધાર સે ગિનેંગે અપન. યે બાત એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, પ્રતિકૂળતાની નિવૃત્તિ ઈચ્છવી એમ નહીં, આમ ન બને તો સારું એમ નહીં. એક પોતાના અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, નિવૃત્તિ એટલે નાશ, એ રૂપ જે ઈચ્છા તે સિવાય બીજી ઈચ્છા વિચારવાન જીવને હોય નહીં. એવી સરસ વાત કરી છે કે વિચારવાન જીવને તો પોતાનું અજ્ઞાન મટાડવાની જ ઈચ્છા હોય, બીજી ઈચ્છાઓ ન હોય. એમ કે છે નહીં, પ્રતિકૂળતા હટાને કી બાત નહીં, રોગ મિટાને કી બાત નહીં, નિર્ધનતા સધનતા કી બાત નહીં, કોઈ બાત નહીં. મેરા અજ્ઞાન કેસે મિટે, માત્ર એક જ ઈચ્છા હોવી ઘટે, બીજી ઈચ્છા વિચારવાન જીવને નહીં હોવી જોઈએ. બધેથી ઉઠાડી મૂક્યો, આ એક વાત કરીને કૃપાળુદેવે જીવને એ સિવાયની બધી વાતેથી ઉઠાડી મૂક્યો. કઈ વાત રહી પછી? મારું અજ્ઞાન કેમ મટે? બસ રાત દી એની ચિંતા, મારું અજ્ઞાન કેમ મટે? કેમકે પરિભ્રમણનું મૂળિયું ત્યાં છે. એટલે એમ જ છે કે ખરેખર મોટો દોષ મટાડવાનો જીન નીતિ છે, જે મોક્ષ માર્ગ છે. ચોથા ગુણ સ્થાનથી શરૂ થાય છે. પ્રારંભ શા ક્યાંથી થાય છે? દર્શન ગુણના અભાવથી. સમ્યક દર્શન પ્રગટે છે, મિથ્યા દર્શનનો નાશ થાય છે. અને અવિરત સમ્યક દ્રષ્ટિ હોવાથી ચારિત્ર મોહના બધા દોષ એમને એમ રહે છે. કોઈ પણ જાતનો એક પત્રમાં કૃપાળુદેવ લખે છે કે નવકાર મંત્ર બોલવા જેટલી પણ જેને નિયમ, જેનો નિયમ નથી નિત્ય નિયમમાં કે આજ મારે નવકાર મંત્ર તો બોલવો જ જોઈએ, એટલો પણ જેને નિયમ નથી, એટલું ચારિત્રની અંદર દૂષિતપણું છે, છતાં પણ દર્શનનો ટાળ્યો છે, એનો મહિમા ગ્રંથ ગ્રંથોમાં ઘણો મોટો કર્યો છે સમ્યક દ્રષ્ટિનો અનેક ગ્રંથોની અંદર. એટલે એ જીન નીતિ છે, એ જ જ્ઞાનીઓની નીતિ છે. અને જેને એ જ્ઞાન નથી એ બધા ઊંધા નવડા કાઢવા માગે છે. પહેલાં આ છેલ્લો નવડો કાઢવો, પછી બીજો નવડો કાઢવો, પછી ત્રીજો નવડો કાઢવો. એ આની કોરથી લે છે, જમણી બાજુથી લે છે, લેવું જોઈએ ડાબી બાજુનો નવડો કાઢવાનો. ઊંધો રસ્તો પકડે છે એટલે પછી એને ત્યાગ કરાવે છે, એને વ્રત લેવડાવે, એને નિયમ લેવડાવે, એને ઉપવાસ કરાવે, એને દાન દેવડાવે, બધું એ બધું કર્યા કરે. એ બધી ઊંધી લાઈન છે આખી. અને એ રીતે કદી કોઈ જીવ સફળ થાય નહીં નિર્દોષ થવામાં. કેમ કે ઓલો જે નવડો છે એને આ બધા પાછા ઊભા થઈ કરી દેશે, બીજા નવડાને ઊભા કરી દેશે. દર્શનમાં છે બધા ચારિત્રમાં પાંગરી જવાના, મૂળિયો હાજુ છે એટલે બધા પાંગરી જવાના. કેટલાક પાંદડા તોડ્યા હશે પાછા નવા આવી જશે, અહીંથી તોડશે તો બીજા આવશે. આ પરિસ્થિતિ રહેવાની છે. એટલે આ તો એક સાયન્ટિફિક પ્રોસેસ છે અને એકદમ સુવ્યવસ્થિત વાત છે. શું કહે છે કે એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં, બીજો વિચાર જ કરે નહીં આ સિવાય એમ કહે છે. અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય, એટલે એવો કોઈ ઉદય આવે કે અમુક માથે આવેલા કામ કરવા પડતા હોય, અરુચિપણે પણ કરવા પડતા હોય, ન ચાલે એવું હોય, તો પણ વિચારવાના ચિત્તમાં આ સંસાર કારાગ્રહ છે, સદા ભોગવું છું એમ લેવાનું છે. આવી પડેલા ઉદયમાં પ્રવર્તવું પડે તો પણ એક સજા ભોગવું છું એમ કહેવાનું છે. સજા ભોગવવામાં કોને રસ હોય? કયા કેદીને રસ હોય? તેનો હોય. સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે, ભયાકુળ છે, અને રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે. શું કહે છે? આ આખું જગત કેવું છે? આર્ત એટલે દુઃખી છે, ભયથી આકુળ છે, અને રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળે છે. જે સુખી દેખાય છે, ગણાય છે, એ બધાની આ હાલત છે. કોઈ સુખી જગતમાં નથી. એ દુઃખી લોકો પાસે બીજાને દુઃખી કરવાનો ઉપદેશ આપે છે. કહ્યું ને વરુણે કે તું અત્યારથી સત્સંગ નહીં કરો, અને મને એ સારું લાગે છે, મને બરાબર લાગે છે. બોલો, કેવું સંસારની રૂચિ કામ કરે છે. ઓલા લોકો એને ઉપદેશ આપે છે. ત્યારે જ્ઞાની એમ કે છે કે આખું જગત દુઃખે કરીને આર્ત છે. આર્ત એટલે શું? અપેક્ષા વૃત્તિઓ ખદબદે છે અંદરમાં. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, જોઈએ જોઈએ જોઈએ. આર્ત ધ્યાનના પરિણામ. કેમકે જીવનો જે સુખ સ્વભાવ છે એ સુખ ન મળે એટલે સુખ મેળવવા માટે વલખા મારવાનો. ત્યારે કોઈ વલખા મારશે અને એ બધા વલખા દુઃખના પરિણામ છે, એક સુખનું પરિણામ નથી. ભયાકુળ છે, ગમે એટલી સંપન્નતા હોય તો એને ભય છે. મૃત્યુનો ભય છે, અકસ્માતનો ભય છે, રોગનો ભય છે, બધા ભયથી ઘેરાયેલો છે. અને રાગદ્વેષ કર્યા કરે છે. રાગદ્વેષનું પ્રાપ્ત ફળ છે હવે અનુકૂળતાને પ્રતિકૂળતા, અનુકૂળતાને પ્રતિકૂળતા. અનુકૂળતા આવે તો એથી ઉપરનાને જોવે છે પાછો, એના જેટલું મારે નથી, હજી એના જેટલું મારે નથી. એનાથી સળગે છે બધા. આ જ્ઞાનીની નજર છે. શું છે? જ્ઞાનીની નજરમાં આખું જગત બધા સળગે છે, ચારે કોરથી આગ લાગે છે ને બધા સળગે છે એમ સળગતા જોવામાં જોવે છે બધા. એને ટેન્શન 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 દાવાનળ સળગી રહ્યો, ટેન્શનમાંથી બહાર નીકળતા નથી. આજે મોટા ભાગના હેવી ડિઝીઝ છે એ બધા ટેન્શનથી ઉત્પન્ન થયેલા છે. એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે. એ વિચાર અને એવો જ નિશ્ચય આમ જ થાય છે. માટે એ દિશામાં મારે જવું નથી. અને જ્ઞાન પ્રાપ્તિનો કોઈ અંતરાય છે? હું ઈચ્છું છું કે મારું અજ્ઞાન નાશ પામે અને મને જ્ઞાનની પ્રાપ્તિ થાય, પણ પૂર્વે કરેલા મારા જ અપરાધોના કારણે મને જ્ઞાન પ્રાપ્તિ હજી ઈચ્છું છું છતાં નથી થતી, અંતરાય રહી છે. માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે. કારણ સંસારમાં ધકેલાઈ જવું નથી અને લોકનો પ્રસંગ કરવો યોગ્ય નથી. સત્સંગ કરવો યોગ્ય છે, લોક પ્રસંગ કરવો યોગ્ય નથી. કોઈનો પરિચય કરીને સંગ કરવા જેવો નથી. અને જીવને એવી સ્થિતિ છે કે સંગને અસર થયા વિના રહે નહીં. એ પરિસ્થિતિમાં ઘણા એમ વિચારે છે કે આપણે આપણી મેળે કામ કરવાનું છે, નિમિત્તથી કામ નહીં થાય. પણ તું નિમિત્ત આધીન છું તો 360 દિવસ અને 24 કલાક તમારી તમારા પરિણામ નિમિત્તાધીન વર્તે છે. એ જોતા નથી, ત્યાં પુરુષાર્થ કરતા નથી. અને જ્યાં યોગ્ય નિમિત્તની વાત આવે ત્યાં એને એમ થાય કે નહીં, નિમિત્તાધીન તો થવું જ નથી, નિમિત્તાધીન તો થવું જ નથી. અવળી ગંગા ચાલે છે, થવું નથી. પૂરેપૂરા બહિર્મુખ છે, પૂરેપૂરા નિમિત્તાધીન વર્તે છે, એ જોતા નથી. અને સદદેવ ગુરુ શાસ્ત્ર સત્સંગની વાત આવે તો કઈ તો નિમિત્તાધીન પણ થઈ જાય ને, એ તો નિમિત્તાધીન પણ થઈ જાય ને. આ બધી ઊંધી વેદ બધા છે, સાવ ઊંધી ગાડી હાલ દેશે. માત્ર ઉપાદાનની વાતો સાંભળી છે, ઉપાદાન જાગૃત થયું નથી. 24 કલાક એક સેકન્ડ નિમિત્તાધીન વર્તે છે અને યોગ્ય નિમિત્તનો નિષેધ કરે છે. આ વિપરીતતા, નવી વિપરીતતા જન્મી. તત્વજ્ઞાન સાંભળીને પણ નવી વિપરીતતા જન્મી. આ દશા થાય છે. આ તો બહુ સારા સારા વિદ્વાનોની આ આદત છે આપણે ત્યાં, અને એ લોકો પાછું ઉપદેશ આપે છે બધા. હવે શું ઉપદેશ આપે છે એને તો પોતાનું તો ઉલટું ઉલટી ગાડી આવતી હોય છે, શું આપે આ પરિસ્થિતિ હોય છે. શું કહે છે, આ લોકનો પ્રસંગ કરવો યોગ્ય નથી. લોકમાં બધા આવી ગયા, ઉલટી ગાડીમાં બેઠેલા બધા આવી ગયા. ખરેખર તો સામાન્ય માણસોનો તો સંગ તે અસત્સંગ છે, પણ ઊંધા અભિપ્રાય વાળાનો સંગ એ તો કુસંગ છે. એ અસત્સંગ નથી, એ તો કુસંગ છે. એનાથી જેટલું નુકસાન થાય એટલું નુકસાન સામાન્ય માણસના પ્રસંગથી સંગથી નહીં થાય. એ જ એક ભય વિચારવાનને ઘટે છે, અને વિચારવાન જીવે આ જગ્યાએ એને ભયંકરતા સમજીને દૂર રહેવું ઘટે છે. મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિસર સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. અહીંથી પાછું એ જે કૃષ્ણદાસભાઈને ચિત્તની વિગ્રતા થઈ છે ને, પછી એ વિષય ઉપર પોતે આવે છે કે મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને એટલે મુનિઓને પણ, નિર્ગ્રંથને એટલે મુનિઓને પણ પ્રાપ્તો પરિસર સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. જે કોઈ પ્રતિકૂળતા આવે સંભાવે એ યોગથી પસાર, એ ઉદયમાંથી પસાર થવું, તે પરિસરનું સ્વરૂપ પ્રતિપાદન કરતા કેટલા પ્રકારના પરિસર હોય છે મુનિઓને, અથવા પરિસરના પ્રકારોનું પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર એવા બે પરિસર પ્રતિપાદન કર્યા છે. પ્રકારોની અંદર આ બે પ્રકાર પણ લીધા છે. કોણે? તીર્થંકર દેવે. કે કોઈ ઉદયયોગનું બળવાન પણ હોય અને સત્સંગ અને સત્પુરુષનો યોગ થયા છતાં હોવા છતાં જીવને અજ્ઞાનના તારણ કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય, શું તો પણ ધીરજ રાખવી, સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરીને આરાધવો, તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. શું કહે છે? કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય એટલે પ્રતિકૂળ ઉદય ચાલતો હોય, બહારના તબિયતનું કારણ હોય, બીજી કોઈ પ્રતિકૂળતા હોય, વ્યવસાયની પ્રતિકૂળતા હોય, બીજી કોઈ સગા સંબંધીઓની પ્રતિકૂળતા, અનેક પ્રકારની પ્રતિકૂળતા બળવાન હોય અને સત્સંગ અને સત્પુરુષનો યોગ હોય એવા જીવની વાત લીધી છે પર્ટિક્યુલર પરિસ્થિતિને, અને છતાં જીવને અજ્ઞાનના કારણે હિંમત ન ચાલી શકતી હોય, અજ્ઞાનના કારણો પ્રતિબંધ, અજ્ઞાનના કારણમાં શું છે, કાં સમાજ પ્રતિબંધ હોય, કાં કુટુંબ પ્રતિબંધ હોય, કાં શરીર પ્રતિબંધ હોય, અને કાં ઊંધા અભિપ્રાયથી પકડેલું એને કારણે ઉત્પન્ન થતા સંકલ્પ વિકલ્પોનો પ્રતિબંધ હોય, એવા જે કારણો છે એને ટાળવાની હિંમત ન ચાલતી હોય, ભવિષ્યનો વિચાર આવી જતો હોય, ભવિષ્યનું શું, વર્તમાનનું શું, આધાર બુદ્ધિ નડતી હોય, શું સુખ બુદ્ધિ સામે આવતી હોય, અને આવા બધા કારણે એક તો પ્રતિકૂળતા, બીજી બાજુ પોતાને જે પ્રતિબંધો છે એ છોડવાનો હિંમત ન ચાલતી હોય, જોરથી બળવાન પરિણામ ન ચાલતા હોય, અને મૂંઝાતો હોય, પછી શું થાય, મૂંઝવાતો મૂંઝવણ આવી જતી હોય, ત્યારે શું કરવું? કે આવું બધું થતું હોય તો પણ ધીરજ રાખવી, ધીરજથી કામ લેવું છે, શાંત ચિત્તે વિચારીને સમજીને એટલે શું છે, તાપ તીવ્ર હોય ત્યારે અધીરજ થઈ આવે છે, મૂંઝવણને કારણે પણ અધીરજ થઈ આવે છે. એમ નહીં, પહેલી તો ધીરજ રાખવી. એટલે એમ વિચારવું કે શાંત ચિત્તે જે કાંઈ નિર્ણય લેવો છે એ અજ્ઞાન મટાડવાનો સરખો નિર્ણય લેવો છે, અને બરાબર યથાર્થપણે મારે પ્રવેશ કરવો છે. એવા પ્રસંગમાં સત્સંગ અને સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરીને આરાધવો. સત્સંગ બહુ કામ કરે છે આવા પ્રસંગની અંદર. સત્સંગ જેવો કોઈ સાધન નથી, બીજું કોઈ સાધન આવા પ્રસંગે કામ આવવાનું જ નથી, એ વાત નક્કી છે. અને સત્પુરુષનો યોગ હોય તો એ બીજી બહુ મોટી વાત છે. તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે જો ધીરજ રાખીને સત્સંગ અને સત્પુરુષના યોગમાં આરાધન કરશે. આરાધન કરવામાં શું છે કે માત્ર સંયોગમાં જવાની વાત નથી, પોતાને લાગુ પડતી વાતનું અમલીકરણ કરવું એનું નામ આરાધન છે, એનું નામ સત્સંગનો આશ્રય છે, એનું નામ સત્પુરુષનો આશ્રય છે. આશ્રયનો અર્થ જ એ છે, આરાધનનો અર્થ જ એ છે કે માત્ર સંયોગ થાય એમ નહીં કે સત્સંગમાં જઈને બેસવું એમ નહીં. મને કામની વાત શું આવી, મને લાગુ પડે એવી વાત શું આવી, અને એ વાત મારે પકડીને એનું અમલીકરણ કરવું છે. જેટલો મારો પુરુષાર્થ ને શક્તિ કામ કરે એટલો, શક્તિ ગોતવા વિના. તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે, નહીં થાય એમ નહીં, મૂંઝાવાની જરૂર નથી, જરૂર અજ્ઞાનની નિવૃત્તિ થશે. કેમ ન થાય? કેમ કે નિશ્ચય જે ઉપાય છે ખરો ઉપાય છે, સત્સંગ અને માં રહીને એનું આરાધન કરવું એ ખરો ઉપાય છે. એ ઉપાય છે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે. અભિપ્રાય નક્કી કર્યો છે કે મારે આ અજ્ઞાનનો મટાડવું જ છે, અજ્ઞાન મારે મટાડવું છે, દર્શનનો ટાળવો જ છે, એવી એવી બુદ્ધિ કરી છે, શું એવો નિર્ણય કર્યો છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું સી રીતે રહી શકે? એને રહેવાનું કોઈ કારણ નથી. જ્યાં સુધી પોતે ઊંડે ઊંડે પણ એના પક્ષમાં હતો ત્યાં સુધી અજ્ઞાન મટતું નહોતું. કોઈ પણ બાને જીવ મિસકોન્સેપ્ટ છે, અજ્ઞાનને જ્યાં સુધી રાખવા માગે છે ત્યાં સુધી એ ચાલુ રહે છે. દાખલો લઈએ કે ભાઈ સાંસારિક જવાબદારી છે, એ જવાબદારી તો આપણે બરાબર અદા કરવી જ જોઈએ. હવે એમ નથી વિચારતો કે ત્યાં મારો પ્રતિબંધ શું કામ કરે છે, હું પ્રતિબંધને લઈને આ વાત વિચારું છું, આ મારો નિર્ણય છે, મારો કોન્સેપ્ટ છે કે ક્યાં કારણે છે એ ખબર ન હોય, અને પ્રતિબંધના ને ત્યાં દ્રઢ કરતો હોય તો એનું અજ્ઞાન કેવી રીતે મટે? એ અજ્ઞાન મટાડવાનો ક્યાં પ્રયત્ન કરે છે? એને પ્રયત્ન ક્યાં ક્યાં રહ્યો અજ્ઞાન મટાડવાનો? એને અજ્ઞાન મટાડવાનો પ્રયત્ન થતો નથી, એટલે અજ્ઞાન ચાલુ રહે છે. પણ જે જીવ અજ્ઞાન મટાડવા માટે ખરો ઉપાય કરે છે અને એની અભિપ્રાય પણ એ અજ્ઞાનને નિવૃત્ત નાશ કરવાનો છે, તો નિરાધાર થયેલું અજ્ઞાન કોને આધારે ટકશે? કહેવાનો આશય એ છે કે જીવ પોતે અજ્ઞાનને આધાર અજ્ઞાનના આધારે ચાલે છે, અજ્ઞાનનો આશ્રય પોતે જ લે છે, કોઈને કોઈ ભૂલથી, પોતાની ભૂલ પોતાને નથી સમજાતી અને ભૂલથી અજ્ઞાનનો આશ્રય લે છે, ત્યાં સુધી તે અજ્ઞાન જપતું નથી. અજ્ઞાન કોનું જાય છે એ વાત કરે છે કે સત્સંગને આરાધતા જેને અજ્ઞાન મટાડવાની બુદ્ધિ છે એવો જીવ સિરિયસલી ગંભીરપણે એ પ્રયત્નમાં લાગે તો અજ્ઞાન કોના આધારે ટકશે? એને ટકવાનો કોઈ આધાર નથી. એને આત્માનો આધાર હતો, એ આધાર ગયો. આત્મા છે એ અનંત શક્તિવાળો પદાર્થ છે. કેવો પદાર્થ છે? અનંત શક્તિવાળો પદાર્થ છે. એ અનંત શક્તિને એ ક્યાં એપ્લાય કરે છે? પાવર તો પાવર છે. તમે ફ્રીજમાં પ્લગ લગાડો એટલે ઠંડુ થવા માંડે, ગીઝરમાં પ્લગ લગાડો એટલે ગરમ થવા માંડે. પાવર તો પાવર છે. એમ તમે સંસારમાં તમારો પાવર લગાડો એટલે તમારો અજ્ઞાન ને મિથ્યાત્મને દુઃખ ને બધા ફાલે ફૂલશે, સંસાર ફાલે ફૂલશે. ત્યાંથી તમે તમારી શક્તિ ખેંચી લીધી ને આ બાજુ યુટિલાઇઝ કરવા માંડ્યા તો તમારા દુઃખોનો નાશ થઈને તમે સુખી સુખ શાંતિમાં આવી જશો. પાવર તો પાવર છે. એટલે કે આધાર તમે ખસેડી લીધો. અજ્ઞાનને તમારા અનંત શક્તિનો આધાર મળતો હતો એ તમે ખસેડી લીધો. જેમ કે અનુકૂળતા થઈને તમને મીઠું લાગ્યું, રસ આવ્યો, પ્રતિકૂળતા ગઈ ને અનુકૂળતા આવી. કોઈ ચોક્કસ પ્રકારની પ્રતિકૂળતા ગઈ અને અનુકૂળતા આવી, સારું લાગી ગયું. એટલે ઝેર પીધું છે, શું કીધું? ઝેરનો ઘૂંટડો પી લીધો. ખબર ન પડી કે મેં ઝેરનો ઘૂંટડો પીધો છે. તમે અજ્ઞાનને આધાર આપ્યો છે, ત્યાં અજ્ઞાનને આધાર આપી દીધો. મને અનુકૂળતા આવી, તને ક્યાં અનુકૂળતા આવી છે? તને તો કલ્પના જ થઈ છે અનુકૂળતા. અને એ અજ્ઞાનને તે દ્રઢ કર્યું છે એ નિમિત્તે. એવી રીતે જ્યાં સુધી જીવ અજ્ઞાનને આધાર આપે છે અનંત શક્તિથી, ત્યાંથી એ અજ્ઞાન કેવી રીતે ખસવાનું? અને કોઈ પણ પરિસ્થિતિમાં અજ્ઞાન જ ટાળવું છે, મારો એક જ વિચાર છે, બીજો નિશ્ચય નથી. એક જ વિચાર છે, એ અજ્ઞાન કોના આધારે રહેવાનું છે? ચાહે અનુકૂળતા આવે, ચાહે પ્રતિકૂળ. આખું જગત અનુકૂળતા પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થઈ હોય તો વિશેષ વધારવા અથવા સાચવવા જાળવવા પ્રયત્ન કરે છે, અને પ્રતિકૂળતાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. અનુકૂળતામાં બધાને અનુકૂળતાનો રસ ચડે છે, પ્રતિકૂળતામાં બધાને પ્રતિકૂળતાનો ખેદ એનો રસ ચડે છે. આખા જગતની આ હાલત છે. એક મુમુક્ષુ જીવ, આત્માર્થી જીવ, વિચારવાન જીવ આ પ્રકારના વિપરીત રસને તોડવાનો પ્રયત્નશીલ છે, અને તેથી તે પ્રયત્નમાં સફળ થવાનો. તે પ્રયત્નશીલ હોવાથી એ પ્રયત્નમાં એ સફળ થવાનો. કેમ? કે એને એ પ્રકારના રસને, અજ્ઞાનને લઈને ઉત્પન્ન થતા રસને આધાર દેવો નથી. ત્યાં એ જાગ્રત છે, ત્યાં એ ચેતી ગયો છે કે નહીં નહીં નહીં, આને આધાર ન અપાય. આને આધાર આપો તો કોઈ દિવસ આ અજ્ઞાન મટે નહીં, જાય નહીં, અને એનું ફળ પરિભ્રમણ છે. સ્પષ્ટ સમજણ કામ કરે, સ્પષ્ટ. એટલે તો વિચારવાનો જીવ લીધો છે. હા, બરાબર છે. એનો પ્રેમ કર્યો, દુશ્મન એનો દુશ્મન એને એને મારવાનો છે, દુઃખી કરવાનો છે, એને જ ગળે લગાડે છે. એવી જ વાત છે. જો એ સંસારમાં કેવું બને છે, સામાન્ય દાખલો નહીં, એ દીકરો લગ્ન કરે, પરિણામની ઈચ્છા હોય, ખુશી થઈને લગ્ન કરે, રાજી થાય, ઘરે બહુ આવે, વર્ષ બે વર્ષ ચાર વર્ષ થાય, એમાં સંતાન પ્રાપ્તિ ન થાય એટલે એના અર્થ ધ્યાનના પરિણામ થાય કે આવું કાંઈક થાય તો સારું, આવું કાંઈક થાય તો સારું, આપણો વંશ ચાલુ રહીએ, આપણી સંપત્તિનો વારસદાર એમને એમ ચાલુ રહીએ, નહીં તો થોડી સંપત્તિ ક્યાં જાય કોને ખબર છે, પોતે ક્યાં જશે એ નથી વિચારતો. પછી એમાં પ્રેગ્નન્સી થાય, શું પ્રેગ્નન્સી થાય, ડૉક્ટર કહે ભાઈ આ તો પ્રેગ્નન્ટ છે, ત્યારથી એનો રસ ચાલુ થઈ જાય. પછી એની તબિયત બરાબર સાચવવી જોઈએ, બરાબર બધું થઈ જવું જોઈએ. પછી બાળક જન્મે ત્યારથી એ મોટો જેમ જેમ થતો જાય, બોલતો થાય, હાલતો થાય, ચાલતો થાય, રમતો થાય, ભણતો થાય અને રડતો થાય, ત્યાં સુધી ઝેર પીધા જ કરે, ઝેર પીધા જ કરે. હા, બહુ આમ થયું, બહુ સરસ આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, એટલો રસ પીએ, એટલો રસ ચડે. હવે એ બધી પરિણતિ થઈ ગઈ હોય, અજ્ઞાનથી રસ લીધા હોય, ઝેર પીધા હોય, ટોક્સિકેશન વ્યાપી ગયું હોય, ક્યાંથી નવાટાણું આવી જાય. કોઈક વખતે સત્પુરુષનો યોગ થાય ને મટાડવાનો ભાવ થાય, પણ ટોક્સિકેશન એટલું બધું થઈ ગયું હોય કે ઝેર ઉતરતા પરસેવો નીકળી જાય, ઉતરી શકે નહીં અને ત્યાં આયુષ પૂરું થઈ જાય, આવી પરિસ્થિતિ થાય છે. એ આ તો એક દાખલો જ, એક એક પ્રસંગમાં એવી રીતે નિર્ધન હોય, એમાંથી કમાતો થાય, અનુકૂળતા વધતી જાય, કમાણી વધતી જાય, મૂડી વધતી જાય, કમાણી વધતી જાય ને ઝેરના ઘૂંટડા પીતો જાય. એ શ્રીમંત થાય ને વૃદ્ધાવસ્થા થાય ત્યાં બેચેની ઊભી થાય, કારણ વગર નહીં, બધી અનુકૂળતા હોય તો કે મને કાંઈ ચેન પડતું નથી. પણ ક્યાંથી ચેન પડે, તે બધા ઝેર પીધા છે, ટોક્સિકેશન થઈ ગયું છે, ચેન પડવાનું ક્યાંથી? એવી રીતે અજ્ઞાનને દ્રઢ કરેલું હોય છે જીવે, અને મોટા જીવ ભાગના જીવો દુઃખી છે સંસારમાં, અંદરમાં બધાને આગ સળગે છે. એ જ્ઞાની સ્પષ્ટપણે શાંત દશાથી, શાંત જ્ઞાનથી જોઈ શકે છે, અરે રે આ દશા છે જગતની. અને કેવળ સમજણની ભૂલથી, વિપરીત સમજણથી ને મિસકોન્સેપ્ટથી આ દશા થાય છે. અધ્યાત્મ વિદ્યા છે, એ વિદ્યા ગ્રહણ કરે તો જીવ સાચે રસ્તે ચડી જાય. શું કહે છે? એકમાત્ર પૂર્વકર્મ યોગ સિવાય ત્યાં કોઈ પણ તેને આધાર નથી. શું કહે છે? પૂર્વકર્મને લઈને અનેક પ્રકારો ઊભા થાય છે, જેમાં જીવને ખેંચાવવું પડે છે, એની શક્તિ નથી સ્વરૂપમાં રહેવાની તો ખેંચાઈ જવું પડે છે. એટલું જે બને છે એ અજ્ઞાન રહેવાનો થોડોક આધાર છે, અભિપ્રાય તો વિયોગ્યો છે. અને તે તો જે જીવને સત્સંગ અને સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, એ પણ દેવું છે, ચૂકવી દેવું, તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે. એને તો એ ટળવાનું ટળવાનું ને ટળવાનું, ભલે પૂર્વકર્મ આવે તો પણ એ સત્સંગ અને સત્પુરુષના યોગે બચી જશે. કેમ કે સ્વરૂપનો તો આધાર જ છે ને એની પાસે, આધાર તો સત્સંગ અને સત્પુરુષનો છે, એ જીવ બચી જશે. ક્યાંક મૂંઝાશે તો એને માર્ગદર્શન મળી જશે, પણ બચી જશે. એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું એમાં થોડી ધીરજ રાખવી. એ આકુળતા વ્યાકુળતામાં ડિપ્રેશનમાં આવી જવું, નિરાશાવાદી થઈ જાય, નિરાશામાં આવી ન જવું, એનું નામ ધીરજ. એ પ્રમાણે પરમાર્થ કહીને પરિસહ કયો છે, એ રીતે પરિસહ કયો છે કે આ રીતે અંદરમાં એક મૂંઝવણની પરિસ્થિતિ થાય છે, એ પણ પરિસહ છે. અત્રે સંક્ષેપમાં તે બે પરિસહનું સ્વરૂપ લખ્યું છે. અજ્ઞાન અને દર્શન પરિસહ બે એક સાથે છે. આ પરિસહનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. આ તો ભગવાનને લીધા સત્સંગ સત્પુરુષના યોગે ભલે ગમે તેવી તને મૂંઝવણ થાય. આમાં થાય છે શું કે પ્રતિકૂળ પ્રસંગ આવે છે, જીવના પરિણામ ખેંચાય છે, કોઈ પણ અંશે બગડે છે, એને એ પરિણામ બગડે છે ગમતું નથી. કેમ કે એ જીવ પોતે સત્સંગથી એટલું સમજો છે કે નહીં નહીં નહીં, આ મારી મારા પરિણામ બરાબર ચાલતા નથી, મારી ઈચ્છા વિરુદ્ધ ચાલે છે, મારા અભિપ્રાય વિરુદ્ધ ચાલે છે, કેમ ચાલે છે? અને સત્સંગને આરાધવો, એ વખતે ધીરજ રાખી અને સત્સંગને આરાધવો એમ કે છે. અને એ મારી મૂંઝવણ જરૂર મટશે એવો નિશ્ચય રાખવો. સત્સંગ પ્રાપ્ત છે એટલે જરૂર મારી મૂંઝવણ આ અને અજ્ઞાન મારું મટશે એવો નિશ્ચય રાખવો. અત્યારે આ જે ઉદય આવ્યો છે, જે ઉદય આવ્યો છે ભલે આવ્યો, કાંઈ વાંધો નહીં, એને પણ હું મારા આત્મકલ્યાણમાં વાળું તો જ મારી યોગ્યતા છે, અને નહીતર મારી અયોગ્યતા છે એમ જાણી ધીરજ, એમ જાણે તો ધીરજમાં આવી જ જાય, એમ જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. પણ તે ધીરજ એવા અર્થમાં કહ્યું નથી કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો. ધીરજનો અર્થ એમ નથી કે શિથિલતા કરવી, પ્રમાદ એટલે શિથિલતા કરવી, એવા અર્થમાં એ ધીરજ નથી.